શ્રોતા મિત્રો, શિયાળાની ઋતુ દસ્તક દઈ રહી છે. એવામાં બદલતી ઋતુમાં સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી અને શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે આયુર્વેદ શું કહે છે, ચલો જાણીએ આ બહુ જ અગત્યની પણ આરામથી અપનાવી શકાય તેવી બાબતો ડોક્ટર આલાપ અંતાણી પાસેથી. ડોક્ટર આલાપ, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
જી, ખૂબ ખૂબ આભાર હરિતા.
પહેલી જ વાત કરીએ કે બદલતી ઋતુ શિયાળા તરફ જઈ રહ્યા છીએ, તો કઈ બાબતો છે જેની કાળજી રાખીએ તો તંદુરસ્તી જળવાઈ રહે?
ખાસ કરીને જુઓ, જે પ્રમાણે ઋતુઓ જેમ બદલે છે એમ બહાર વાતાવરણની અંદર જે પ્રમાણેના ફેરફાર થાય છે, એ જ પ્રકારના ફેરફારો આપણા શરીરમાં પણ થતા હોય છે. એટલે આયુર્વેદની અંદર એક ઋતુચર્યા નામનો ખાસ એક વિષય ઉમેરવામાં આવ્યો કે જેમાં ઋતુ અનુસાર આપણે સ્વાસ્થ્યની સારી સંભાળ રાખવા માટે કયા પ્રકારનો ફેરફાર કરવો જોઈએ એની અંદર વાતો ખાસ કરીને સાયન્ટિફિકલી કરવામાં આવી.
તો જે રીતે ડોક્ટર આલાપ આપે બદલાવની વાત કરી, તો પ્રશ્ન એ કરીએ કે શિયાળાની ઋતુમાં શારીરિક શું ફેરફારો થાય છે આયુર્વેદની દ્રષ્ટિએ?
શિયાળાની ઋતુની જો આપણે વાત કરીએ વિશેષ કર, તો આપણું શરીર જે છે એનામાં વધુમાં વધુ અગ્નિ જે છે શરીરની, એ શરીરની બહાર નથી જઈ શકતી, કેમ કે કોઈ પણ પ્રકારનો પરસેવો કે ના થવાને કારણે એ એનર્જી લોસ આપણો બહુ જ ઓછો થાય છે. એના કારણે જે છે એ શરીરની પાચન અગ્નિ જે છે એ કોઈ પણ પ્રકારના ખોરાકને પચાવી શકવા માટે સક્ષમ બને છે. એટલે પહેલી વાત તો એ જ આવશે કે શિયાળાની અંદર આપણી પાચન શક્તિ વધે છે. તદુપરાંત શરીરની અંદર જે છે એ બળ પણ વધુ ને વધુ એકઠું થવાની જરૂરિયાત પણ રહે છે. તો આ એક ખાસ વિશેષ કર પાચન શક્તિમાં જે ફેરફાર થવો જોઈએ એને અનુરૂપ આપણે આપણું જીવનચર્યા આપણે શિયાળાની ઋતુમાં રાખવી પડશે. આ ઋતુની અંદર વિશેષ કર વ્યાયામનું ખૂબ જ મહત્વ છે. વ્યાયામ એટલે શરીરના એક એક કોષોની શક્તિને વાપરવી. વ્યાયામ એટલે ફક્ત ચાલવું કે ટહેલવું નથી હોતું, અને એના કારણે જ આપણે જોવા જઈએ છીએ કે શિયાળાની ઋતુમાં સવારના ભાગમાં જો આપણી પાસે બહુ સમય નથી અને આપ પોતાના રોજના શિડ્યુલની અંદર બહુ બિઝી છો, તો એક સૂર્ય નમસ્કાર દ્વારા પણ આ જરૂરિયાત શરીરની પૂરી કરી શકો છો. કેમ કે સૂર્ય નમસ્કારના ઘણા બધા ફાયદા છે, આપણે ફરી ક્યારેક એના વિશે પણ ચર્ચા કરીશું. પણ સૂર્ય નમસ્કાર દ્વારા જે છે એ શરીરના એક એક કોષોનું બળ વપરાય છે અને નવું બળ મેળવવા માટે શરીર જે છે એ તૈયાર થાય છે. તો એક આ ઋતુમાં વ્યાયામને ખાસ આપણે ભાર દેવાનું છે. તદુપરાંત જે છે અભ્યંગ અને સ્વેદન નામના બે શબ્દો આયુર્વેદની અંદર ખૂબ સારી રીતે આ ઋતુમાં કહેલા છે. એટલે આમ જોવા જઈએ સાદી ભાષામાં જો વાત કરીએ તો માલિશ અને શેક, સાદા કાળા તલના તેલથી જો આખા શરીરનો આપણે રેગ્યુલરલી જો આપણે માલિશ કરીએ અને ત્યારબાદ ગરમ પાણીની વરાળ અથવા શેક લઈ લઈએ, શરીરને શેક આપીએ, તો એના દ્વારા શરીરના ચામડીના જે કોષો છે એને ઉત્તમ પ્રકારનું બળ મળશે. તો જે રીતે શરીરને આપણે તૈયાર કરવાનું હોય, આપણે જેને કહીએ કે શરીરની સર્વિસિંગ કરવાની હોય, તો એ સર્વિસિંગ કરવાનો સમય એટલે આપણો આ શિયાળો.
ડોક્ટર આલાપ, અત્યારે તો આપણે વાત કરી શિયાળા દરમિયાન થતા શારીરિક ફેરફારની, હવે વાત કરીએ ડાયટની. શિયાળાની ઋતુ દરમિયાન કયા પ્રકારનું ડાયટ રાખવું એ વધારે સ્વાસ્થ્યપ્રદ હોય?
જી, હવે જુઓ, એક શિયાળાની જે ઋતુ છે બહુ વિશેષ પ્રકારની ઋતુ છે. એનું કારણ એ છે કે આ ઋતુની અંદર બારે બાર બીજા મહિનાઓની કમ્પેરમાં અથવા બીજી ઋતુઓની કમ્પેરિઝનમાં સૌથી વધુ સારી આપણી પાચન શક્તિ શિયાળાની ઋતુમાં હોય છે. એટલે સૌથી વધુ એનો ફાયદો એ મળે છે કે શિયાળાની જે ઋતુ છે એ આહારની બાબતમાં જો આપણે વાત કરીએ તો સારામાં સારું સ્વાસ્થ્ય બનાવવાની પણ ઋતુ કહી શકાય. આપણે પાચન શક્તિ આપણી સારી હોય ત્યારે આપણે લગભગ કોઈ પણ પ્રકારનો આહાર આપણે પચાવી શકીએ. તે ઉપરાંત ખાસ કરીને પચવામાં ભારી હોય એવો ખોરાક પણ, જેમ કે અડદ છે, ગોળ છે, તલ છે, આ બધી વસ્તુઓ પણ આ ઋતુની અંદર વિશેષ કર આપણે લેવી જોઈએ કે જેથી સારામાં સારું પોષણ જે છે એમ કહી શકાય કે 12 મહિનાનું ભાથું જે છે એ આપણે આ ઋતુની અંદર એકઠું કરી શકીએ. હવે જ્યારે આપણે વાનગીઓની વાત કરીએ છીએ ત્યારે આપણે ખ્યાલ જ છે કે આપણા દરેકના સંસ્કૃતિની અંદર સમાજની અંદર આપણે શિયાળા પ્રમાણે ઘણી બધી વસ્તુઓ, જેમ આપણે હમણાં જ વાત કરી કે બાજરાનો રોટલો છે કે રીંગણાનો ઓળો છે, એ તો ચોક્કસથી લઈ જ શકાય. એની સાથે સાથે આપણે સાલમ પાક છે, બરોબર છે, કે ગોળની પાપડી, આપણે ગોળ અને સૂંઠને મિક્સ કરીને આપણે જે ગોળ પાપડી બનાવી છે એ આપણે એની અંદર ઉપયોગ કરી શકીએ. તદુપરાંત ગુંદર પાક પણ આ ઋતુની અંદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકર હોય છે. જો કેટલીક ઔષધિઓની વાત કરું તો કેટલીક ઔષધિઓમાંથી આપણને સૌને ખ્યાલ છે કે ચ્યવનપ્રાસ બને છે, હવે તો આંવલા પ્રાસ પણ આવે છે, તો એનો પણ આપણે જો રેગ્યુલર યુઝ આપણે જો કરીએ તો આ ઋતુમાં બહુ જ હિતકર છે. તદુપરાંત ગાયનું દૂધ પણ આ ઋતુમાં વિશેષ કર આપણે લઈ શકીએ છીએ. ગાયનું દૂધ તો આપણે લઈએ છીએ, એની સાથે સાથે જો ભેંસનું દૂધ પણ આપણે આ ઋતુમાં લઈએ છીએ તો એનું પાચન ખૂબ સારી રીતે થાય છે. તો બાકી જે છે આ ઋતુ અનુસાર જે કાંઈ પણ કાચરેલા શાકભાજી છે એને આપણે જે કોઈ પણ સ્વરૂપે લેવા હોય આ ઋતુમાં લેવામાં કોઈ પણ પ્રકારનો ખાસ એની અંદર સમસ્યા થતી નથી. હા, એ વાત ચોક્કસ છે કે આપણે જયારે એ પ્રકારના ખોરાકની વાત કરી છે ત્યારે અમુક વસ્તુઓથી તો આપણે પરહેજ ચોક્કસથી કરવી જ જોઈએ. જેમ કે વધારે પડતું તીખું છે, તેલવાળી વસ્તુઓ છે, આથાવાળી વાનગીઓ છે, ચિકાસવાળી વાનગીઓ છે. ઘણા લોકો હવે જોવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં પણ ઠંડા પીણા છે, ઠંડુ પાણી છે, આઈસ્ક્રીમ્સ વગેરે લેતા હોય છે, પણ ખરેખર એકદમ વર્જ્ય છે. કેમકે જો આ ઋતુમાં ઠંડી ચીજો વધારે મજા લેવામાં આવશે તો એ કફ બની અને આવતી ઋતુની અંદર જે છે એ કફના રોગો, શ્વાસના રોગો થવાની શક્યતા વધારશે. એટલે આ એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી જે છે રસોઈની અંદર, ખાસ કરીને જ્યારે કોઈ પણ આપણે વાનગી બનાવતા હોઈએ છીએ તો એની અંદર અજમો છે, સૂંઠ છે, ઘી છે, હળદર છે, રાઈ છે, જીરું છે, એનો ઉપયોગ થોડોક વિશેષ કર અને એમાં પણ ખાસ કરીને અજમા અને હળદરનો ઉપયોગ આપણે વધારી શકીએ છીએ આ ઋતુમાં.
ડોક્ટર આલાપ, આપણે કરેલી આખી વાતનો જો સારાંશ કાઢીએ તો શિયાળો એક એવી ઋતુ છે કે જે ઘણી બધી આઝાદી આપે છે, વ્યક્તિની ભોજન ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે, આ સાથે સાથે હેલ્ધી પૌષ્ટિક વાનગીઓ ખાવા ઉપર જોર આપે છે. કોઝી વાતાવરણ બનાવવાની તો વાત કરીએ છીએ, પણ આની સાથે સાથે મહત્તમ જો કસરત કરવામાં આવે તો વ્યક્તિના આખું વર્ષ નિરોગી ગાળવાની ક્ષમતામાં અને નિરોગી રહેવાની શક્યતામાં વધારો થાય છે, ખરું ને?
જી બિલકુલ બિલકુલ.
ડોક્ટર આલાપ, SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર સહિતાજી.